એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે. આજે આપણે છે ને તર્કશાસ્ત્ર એટલે કે લોજિકની દુનિયામાં થોડા ઊંડા ઉતરીશું.
હા,
પણ એક મિનિટ, આ કોઈ સ્કૂલના નિયમોની સૂકી વાત નથી. આપણે જાણીતા અને કહી શકાય કે થોડા ક્રાંતિકારી વિચારક ગ્રેહામ પ્રિસ્ટના કામ થકી તર્કને એકદમ અલગ રીતે જોવાના છે.
બરાબર.
શું ખરેખર તર્કશાસ્ત્ર એટલું ફિક્સ, એટલું કઠોર છે જેટલું આપણે માનીએ છીએ? પ્રિસ્ટના પુસ્તકો લોજિક અને લોજિક અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન, એના સારાંશના આધારે આની જરા તપાસ કરીએ.
બિલકુલ. સામાન્ય રીતે આપણી સમજ શું હોય કે લોજિક એટલે ગણિત જેવું, કાળું કે સફેદ, રાઈટ?
હા, એકદમ સ્પષ્ટ.
પણ પ્રિસ્ટ આપણને અહીંયા પડકારે છે. એમનું કહેવું છે કે તર્કશાસ્ત્ર આનાથી વધુ જીવંત છે, વધુ ફ્લેક્સિબલ અને કદાચ થોડું વિચિત્ર પણ. આજની જે જટિલ દુનિયા છે, જ્યાં સતત આપણને વિરોધાભાસી માહિતી મળતી રહે છે, જ્યાં અસ્પષ્ટતા તો સામાન્ય છે, ત્યાં લોજિકની સીમાઓ અને એની શક્યતાઓ સમજવી મને લાગે છે બહુ જરૂરી બની જાય છે.
સાચી વાત છે. પ્રિસ્ટ આપણને એ સમજવામાં મદદ કરે છે કે આપણી વિચારવાની રીત કદાચ વધારે વિશાળ હોવી જોઈએ.
ઓકે, તો આ ગ્રેહામ પ્રિસ્ટ હે કોણ જે આવા મોટા દાવા કરી રહ્યા છે? કોઈ સામાન્ય ફિલોસોફર તો નથી લાગતા?
ના ના, બિલકુલ નહીં. તેઓ અત્યારના સમયના સૌથી પ્રભાવશાળી તર્કશાસ્ત્રીઓમાંના એક ગણાય. હાલ CUNY ગ્રેજ્યુએટ સેન્ટરમાં ડિસ્ટિંગ્વિશ્ડ પ્રોફેસર છે અને મેલબોર્ન યુનિવર્સિટીના એમેરિટસ પ્રોફેસર પણ રહી ચૂક્યા છે.
અને એમની ખાસિયત શું છે ખબર છે? એમનું ભણતર ગણિત અને તત્વજ્ઞાન બંનેમાં છે.
ઓહ, એટલે ડબલ પાવર.
હા, એમ જ સમજો. આ જે કોમ્બિનેશન છે ને, એનાથી એમને લોજિકના ગાણિતિક પાયાની સમજ પણ છે અને સાથે સાથે એની જે ફિલોસોફિકલ અસરો છે એના પર ઊંડો વિચાર કરવાની ક્ષમતા પણ મળે છે.
એટલે કે ખાલી નિયમો નથી સમજાવતા.
ના, એ તો છે જ, પણ એ નિયમોના પાયા પર જ સવાલ ઉઠાવવાની હિંમત પણ ધરાવે છે. ખાસ કરીને બે વસ્તુઓ માટે એ બહુ જાણીતા છે. એક તો પેરા કન્સિસ્ટન્ટ લોજિક.
પેરા કન્સિસ્ટન્ટ એટલે?
એટલે એવું તર્ક જે વિરોધાભાસ, કોન્ટ્રાડિક્શન ને સહન કરી શકે, એને હેન્ડલ કરી શકે.
ઓકે. અને બીજું?
અને બીજું ડાયાલેથિઝમ. આ તો એનાથી પણ આગળનો વિચાર છે.
ડાયાલેથિઝમ?
હા, એટલે કે કેટલાક વિરોધાભાસો ખરેખર સાચા હોઈ શકે છે. આ વિચાર જ એમને પરંપરાગત તર્કશાસ્ત્રીઓથી એકદમ અલગ પાડે છે.
બાપરે, એટલે એમ કહી શકાય કે એ લોજિકના મ્યુઝિયમના ક્યુરેટર નથી પણ આર્કિટેક્ટ છે, નવી ડિઝાઇન બનાવે છે.
હા, બહુ સરસ રીતે કહ્યું. બરાબર એ જ, નવી શક્યતાઓ શોધી રહ્યા છે. ચાલો તો એમના વિચારોની મુખ્ય વાત સમજીએ. એમના પુસ્તકોનો મુખ્ય મુદ્દો શું છે?
હા, એ જ, સેન્ટ્રલ આઈડિયા શું છે?
જુઓ, પ્રિસ્ટના કામનો મુખ્ય સાર એમ સમજી શકાય કે તર્કશાસ્ત્ર છે ને, એ ખાલી ભૂલો ટાળવાના નિયમોનો સંગ્રહ નથી.
ઓકે.
એનાથી કંઈક વધારે છે. એ છે વેલિડિટી, એટલે કે પ્રમાણભૂતતાનો ગતિશીલ દાર્શનિક અભ્યાસ.
વેલિડિટી એટલે શું? બરાબર, સરળ શબ્દોમાં.
સરળ શબ્દોમાં એમ કે કયું તારણ કયા આધાર વાક્યોમાંથી તાર્કિક રીતે, મતલબ કે યોગ્ય રીતે નીકળે છે એનો અભ્યાસ. અને મહત્વની વાત શું છે ખબર છે? તર્કશાસ્ત્રનું મુખ્ય ફોકસ સત્ય, ટ્રુથ પર નથી.
શું વાત કરો છો? તર્કશાસ્ત્ર સત્ય વિશે નથી? આ તો થોડું વિચિત્ર લાગ્યું મને.
આપણે તો એમ જ સમજીએ ને કે તર્ક આપણને સાચા નિષ્કર્ષ પર પહોંચાડે.
હા, પહોંચાડે, ચોક્કસ મદદ કરે. પણ એનું મુખ્ય ધ્યાન છે ને એ આધાર વાક્યો અને તારણ વચ્ચેનું જે જોડાણ છે ને, એ કનેક્શન, એના પર છે, પ્રક્રિયા પર છે.
જોડાણ પર.
વેલિડિટીનો અર્થ શું? કે જો તમારા આધાર વાક્યો સાચા હોય તો તમારું તારણ જરૂરી રીતે સાચું હોવું જ જોઈએ. દલીલનું જે બંધારણ છે, સ્ટ્રક્ચર, એનું જે સ્વરૂપ છે, ફોર્મ, એ એવું હોવું જોઈએ કે એ સત્યને જાળવી રાખે.
એટલે એક દલીલના મશીન જેવું. હા, બરાબર. એવું વિચારો, જો તમે એ મશીનમાં સાચો કાચો માલ નાખો, મતલબ કે સાચા આધાર વાક્યો, તો એમાંથી સાચો જ તૈયાર માલ નીકળવો જોઈએ. એટલે કે સાચું તારણ, મશીન પોતે બરાબર કામ કરતું હોવું જોઈએ, પછી ભલેને તમે ક્યારેક એમાં ખોટો કાચો માલ નાખો.
સમજાઈ ગયું, સમજાઈ ગયું. પેલું ક્લાસિક ઉદાહરણ છે ને, બધા માણસો અમર છે, સોક્રેટિસ માણસ છે તેથી સોક્રેટિસ અમર છે. અહીં પહેલું વાક્ય ખોટું છે પણ દલીલ વેલિડ છે.
બરાબર.
કારણ કે જો માણસો અમર હોત તો સોક્રેટિસ પણ અમર હોત, એનું ફોર્મ સાચું છે. તો આ ક્લાસિકલ તર્કશાસ્ત્ર આ વેલિડિટી ચેક કરવા શું વાપરે છે? કયા સાધનો છે એની પાસે?
ક્લાસિકલ લોજિકના મુખ્ય સાધનોમાં આવે ટ્રુથ ટેબલ્સ, જે બતાવે કે અને, અથવા, નહીં, જો તો જેવા લોજિકલ કનેક્ટિવ્સ કેવી રીતે કામ કરે છે.
હા, એ તો યાદ છે કોલેજમાંથી.
અને પછી ક્વોન્ટિફાયર્સ છે, બધા, કેટલાક. પણ આ બધું છે ને, એ બે બહુ જ મૂળભૂત ધારણાઓ પર ઊભું છે.
કઈ બે ધારણાઓ?
પહેલી, બાયવેલન્સ, એટલે કે દરેક વિધાન કાં તો 100% સાચું છે અથવા 100% ખોટું છે, વચ્ચે કંઈ નહીં, ગ્રે એરિયા નથી.
કાં તો હા, કાં તો ના.
બરાબર. અને બીજી, નોન કોન્ટ્રાડિક્શન, એટલે કે કોઈ પણ વિધાન એક જ સમયે એક જ રીતે સાચું અને ખોટું ન હોઈ શકે. આ બે પાયાના સ્તંભ છે જેના પર આખી ક્લાસિકલ લોજિકની ઇમારત ઊભી છે.
ઓકે.
અને અહીંથી જ પ્રિસ્ટની વાત રસપ્રદ બને છે, કારણ કે મને લાગે છે કે તેઓ આ જ સ્તંભો પર સવાલ ઉઠાવે છે, ખરું ને? ક્લાસિકલ લોજિકની મર્યાદા ક્યાં આવે છે?
હા, બરાબર પકડ્યું. પ્રિસ્ટ આપણું ધ્યાન દોરે છે પેરાડોક્સિસ તરફ, વિરોધાભાસ તરફ. આ એવા કોયડા છે જે ક્લાસિકલ લોજિકને મુશ્કેલીમાં મૂકી દે છે.
જેમ કે
સૌથી ફેમસ છે લાયર પેરાડોક્સ, પેલું વાક્ય, આ વાક્ય ખોટું છે.
હા હા, સાંભળેલું છે, માથું ફરી જાય. વિચારો ને, જો આ વાક્ય સાચું હોય તો એ જે કહે છે એ સાચું છે, મતલબ કે તે ખોટું છે. પણ જો તે ખોટું હોય તો એ જે કહે છે એ ખોટું છે, એટલે કે આ વાક્ય ખોટું છે, એ વાત ખોટી છે. એનો અર્થ શું થયો? કે તે સાચું છે.
એટલે કે એ સાચું એ છે અને ખોટું એ છે.
બરાબર. એમ લાગે છે જે ક્લાસિકલ લોજિકના નોન કોન્ટ્રાડિક્શનના નિયમનો સીધો ભંગ કરે છે.
માથું ખંજવાળવા જેવી વાત છે. બીજું કોઈ ઉદાહરણ છે?
હા, જેમ કે સોરાઇટીસ પેરાડોક્સ.
સોરાઇટીસ?
આ અસ્પષ્ટતા વેગને સાથે જોડાયેલો છે. વિચારો, રેતીનો એક કણ ઢગલો કહેવાય?
ના.
બે કણ?
ના.
તો તમે એક પછી એક કણ ઉમેરતા જાઓ, કયા ચોક્કસ પોઈન્ટ પર એ ઢગલો બની જાય છે?
કહેવું મુશ્કેલ છે, કોઈ એકદમ ચોક્કસ પોઈન્ટ તો નથી.
બરાબર. ક્લાસિકલ લોજિક જે ફક્ત હા અથવા નામાં વિચારે છે, એ આવા થોડું, લગભગ, વધારે પડતું જેવા અસ્પષ્ટ ખ્યાલોને બરાબર સંભાળી શકતું નથી.
એટલે એ ગ્રે એરિયામાં ગૂંચવાઈ જાય છે.
હા. અને બીજું, ક્લાસિકલ જો તો પણ ક્યારેક વિચિત્ર લાગે. જેમ કે પેલું ઉદાહરણ, જો ચંદ્ર લીલા પનીરનો બનેલો હોય તો 2+2=4. ક્લાસિકલ લોજિક મુજબ આ વાક્ય સાચું છે.
શું કામ?
કારણ કે એનો પહેલો ભાગ, ચંદ્ર લીલા પનીરનો બનેલો છે, ખોટો છે. અને ક્લાસિકલ લોજિકમાં જો વાળો ભાગ ખોટો હોય તો આખું જો તો વાક્ય સાચું ગણાય, પછી ભલે ને તો વાળા ભાગનો એની સાથે કોઈ સંબંધ ન હોય.
ઓકે. પણ આનો કોઈ સેન્સ નથી બનતો. આપણી સામાન્ય સમજ તો કહે કે જો તોમાં કંઈક કનેક્શન હોવું જોઈએ ને.
બરાબર. આપણી ઇન્ટ્યુશન એવું જ કહે છે. તો આ બધી મર્યાદાઓ દેખાય છે ક્લાસિકલ લોજિકમાં.
તો આ બધા પેરાડોક્સ અને મર્યાદાઓનો સામનો કરવા તર્કશાસ્ત્રીઓએ શું કર્યું? એમણે ક્લાસિકલ લોજિકને ફેંકી દીધું?
ના ના, ફેંકી નથી દીધું. ક્લાસિકલ લોજિક હજુ પણ બહુ જ ઉપયોગી છે ઘણા ક્ષેત્રોમાં. પણ એ લોકોએ સ્વીકાર્યું કે એ એકમાત્ર સાધન નથી અને દરેક કામ માટે એ યોગ્ય નથી. એટલે તર્કશાસ્ત્રીઓએ નવા સાધનો વિકસાવ્યા, જેને આપણે કહીએ છીએ નોન ક્લાસિકલ લોજિક્સ.
નવા સાધનો? ઓકે. કેવા કેવા?
ઘણા બધા છે, અલગ અલગ સમસ્યાઓ માટે. જેમ કે અસ્પષ્ટતા માટે છે ફઝી લોજિક.
ફઝી લોજિક એ શું છે?
એ ડિગ્રી ઓફ ટ્રુથનો ઉપયોગ કરે છે. મતલબ, કોઈ વસ્તુ ફક્ત 100% સાચી કે 100% ખોટી નથી હોતી, પણ એની વચ્ચે પણ હોઈ શકે, 0 થી 1 વચ્ચેનું કોઈ મૂલ્ય. જેમ કે કોઈ વ્યક્તિ 0.8 અંશે ઊંચો હોઈ શકે.
અચ્છા, એટલે કાળું ધોળું નહીં પણ ગ્રે શેડ્સ પણ. આનો ઉપયોગ ક્યાંક થાય છે?
અરે બધે જ. વોશિંગ મશીનમાં, એર કન્ડિશનરમાં, ઘણી બધી કંટ્રોલ સિસ્ટમ્સમાં. એ સમજી શકે છે કે કપડાં થોડા ગંદા છે કે વધુ ગંદા.
ઓ વાવ.
પછી બીજા લોજિક છે જે સંભાવના, પોસિબિલિટી અને આવશ્યકતા, નેસેસિટી જેવા ખ્યાલો માટે છે. એ છે મોડલ લોજિક. એ પોસિબલ વર્લ્ડ્સની કલ્પના વાપરે છે.
પોસિબલ વર્લ્ડ્સ એટલે
કે અલગ અલગ શક્ય પરિસ્થિતિઓ. કોઈ વાત આવશ્યક છે જો એ બધી જ શક્ય દુનિયામાં સાચી હોય, જેમ કે 2+2=4. અને કોઈ વાત શક્ય છે જો એ ઓછામાં ઓછી એક શક્ય દુનિયામાં સાચી હોય, જેમ કે હું કાલે પેરિસ જઈ શકું છું.
રસપ્રદ છે.
પછી ઇન્ટ્યુશનિસ્ટિક લોજિક છે, જે ગણિતમાં સત્યને સાબિતી સાથે જોડે છે. અને મેની વેલ્યુડ લોજિક છે, જે બેથી વધુ સત્ય મૂલ્ય સ્વીકારે, દાખલા તરીકે સાચું ખોટું, ખબર નથી, અથવા ક્યારેક સાચું અને ખોટું બંને.
બાપરે, આ તો ખરેખર આખું ટૂલબોક્સ લાગે છે લોજિકનું. તો આ બધામાં પ્રિસ્ટનું ખાસ યોગદાન ક્યાં છે? એમની સ્પેશિયાલિટી શું?
પ્રિસ્ટ ખાસ કરીને વિરોધાભાસ એટલે કે કોન્ટ્રાડિક્શન સાથે કામ કરતા લોજિક પર ફોકસ કરે છે. જુઓ, ક્લાસિકલ લોજિકમાં એક મોટી સમસ્યા છે, જેને કહેવાય પ્રિન્સિપલ ઓફ એક્સપ્લોઝન.
એક્સપ્લોઝન, ધડાકો.
હા, એક રીતે ધડાકો જ. એનો અર્થ એ છે કે જો તમે ભૂલથી પણ એક વિરોધાભાસ એટલે કે પી અને નોટ પી બંને સાચા છે એવું માની લો, તમારી સિસ્ટમમાં આવા દો, તો એમાંથી તમે તાર્કિક રીતે કંઈ પણ સાબિત કરી શકો છો.
કંઈ પણ મતલબ?
મતલબ કે ચંદ્ર લાલ છે, ગાયો ઉડે છે, એક બરાબર ઝીરો છે, બધું જ. કારણ કે એકવાર વિરોધાભાસ સ્વીકાર્યો પછી તાર્કિક નિયમો તૂટી જાય છે. આના કારણે ક્લાસિકલ લોજિક વિરોધાભાસ માટે ઝીરો ટોલરન્સ ધરાવે છે. સહેજ પણ કોન્ટ્રાડિક્શન આવ્યું કે આખી સિસ્ટમ નકામી.
ઓ, આ તો ખતરનાક લાગે છે. જાણે કમ્પ્યુટર સિસ્ટમમાં એક નાનકડી ભૂલ આવે ને આખું કમ્પ્યુટર જ ક્રેશ થઈ જાય.
બરાબર, એ જ ઉદાહરણ. હવે પેરા કન્સિસ્ટન્ટ લોજિક, જેના પ્રિસ્ટ મુખ્ય હિમાયતી છે, એ આ એક્સપ્લોઝનવાળા સિદ્ધાંતને જ નકારે છે.
એને નકારે છે? કેવી રીતે?
એ કહે છે કે ભલે ને વિરોધાભાસ આવે, વાંધો નહીં, પણ એ સ્થાનિક રહેવો જોઈએ. એના કારણે આખી સિસ્ટમ બગડવી ન જોઈએ. વિચારો કે કોઈ મોટો ડેટાબેઝ છે, એમાં બે અલગ અલગ જગ્યાએથી વિરોધાભાસી માહિતી આવી. જેમ કે એક રેકોર્ડ કહે છે ગ્રાહક એક્સ દિલ્હીમાં છે, બીજો કહે છે ગ્રાહક એક્સ મુંબઈમાં છે.
હા, આવું તો બને.
તો ક્લાસિકલ સિસ્ટમ કદાચ ત્યાં જ અટકી જશે કે કંઈક ખોટું છે, જ્યારે પેરા કન્સિસ્ટન્ટ સિસ્ટમ કહેશે ઓકે, અહીંયા એક કોન્ફ્લિક્ટ છે, એને નોંધી લો, પણ બાકીનું કામ ચાલુ રાખો. એ વિરોધાભાસને કન્ટેઈન કરે છે, ફેલાવા નથી દેતી.
આ તો બહુ જ પ્રેક્ટિકલ લાગે છે, ખાસ કરીને મોટા ડેટા અને રિયલ વર્લ્ડ સિસ્ટમ્સ માટે. પણ પ્રિસ્ટલાનાથી પણ આગળ જાય છે એમ તમે કહેતા હતા ને?
હા, અને અહીંયા આવે છે એમનો સૌથી ક્રાંતિકારી અને કદાચ સૌથી ચોંકાવનારો વિચાર, ડાયલથિઝમ.
ઓકે, હવે હું તૈયાર છું.
પેરા કન્સિસ્ટન્ટ લોજિક શું કહે છે? કે આપણે વિરોધાભાસ સાથે કામ કરી શકીએ છે, એને મેનેજ કરી શકીએ છે. ડાયલેથિઝમ એનાથી એક કદમ આગળ જઈને કહે છે કે કેટલાક વિરોધાભાસો માત્ર તાર્કિક સમસ્યાઓ નથી, પણ એ ખરેખર સાચા હોઈ શકે છે.
શું કહ્યું? વિરોધાભાસ સાચા હોઈ શકે? મતલબ એક જ વસ્તુ એક જ સમયે સાચી પણ હોય અને ખોટી પણ હોય?
હા, ડાયલેથિયાનો મતલબ જ છે દ્વિસત્ય. પ્રિસ્ટ દલીલ કરે છે કે લાયર પેરેડોક્સ, આ વાક્ય ખોટું છે, એ એવો જ એક કિસ્સો છે જ્યાં વાક્ય ખરેખર સાચું અને ખોટું બંને છે.
વાહ, આ તો પેલા એરિસ્ટોટલના નોન કોન્ટ્રાડિક્શનના નિયમ પર સીધો હુમલો છે, જે પશ્ચિમી ફિલોસોફીનો પાયો ગણાય છે. અને અર્થ શું એમ થયો કે હવે કંઈ પણ સાચું હોઈ શકે? શું તર્કનો કોઈ મતલબ રહ્યો ખરો?
ના ના, જુઓ, પ્રિસ્ટ એમ નથી કહેતા કે બધા વિરોધાભાસ સાચા છે કે મોટાભાગના સાચા છે. એ બહુ સાવચેતીથી કહે છે કે કેટલાક વિરોધાભાસ, ખાસ કરીને અમુક પ્રકારના સેલ્ફ રેફરન્સવાળા પેરેડોક્સ અથવા કદાચ ક્વોન્ટમ મિકેનિક્સ જેવી અમુક વૈજ્ઞાનિક થિયરીઓના વર્ણનમાં સાચા હોઈ શકે છે. એ તર્કને નકારતા નથી, પણ એનો વ્યાપ વધારી રહ્યા છે. છતાં એ માનવું રહ્યું કે આ વિચાર અત્યંત વિવાદાસ્પદ છે અને ફિલોસોફીમાં એની ઘણી ચર્ચા અને ટીકા પણ થાય છે.
સમજી શકાય એવું છે. ખરેખર પાયાનો વિચાર બદલવાની વાત છે. તો આ બધી ઊંડી ચર્ચા પછી ચાલો થોડું ભેગું કરીએ. પ્રિસ્ટના કામમાંથી મુખ્ય સંદેશા, કી થીમ્સ કઈ કઈ કહી શકાય?
મને લાગે છે કે 5 મુખ્ય થીમ્સ આપણે તારવી શકીએ. પહેલી અને સૌથી મહત્વની, લોજિકલ પ્લુરાલિઝમ.
લોજિકલ પ્લુરાલિઝમ એટલે
કે કોઈ એક જ સાચું કે શ્રેષ્ઠ તર્કશાસ્ત્ર નથી. તર્કશાસ્ત્ર એક ટૂલબોક્સ જેવું છે. જેમ સુથાર પાસે અલગ અલગ કામ માટે અલગ અલગ ઓજારો હોય, એમ જ વિચારવાના અલગ અલગ કાર્યો માટે અલગ અલગ લોજિકની જરૂર પડે. ગણિત માટે ક્લાસિકલ લોજિક કદાચ બેસ્ટ છે, પણ અસમજ ભાષા સમજવી હોય તો ફઝી લોજિક કામ આવે. વિરોધાભાસી ડેટાબેઝ હોય તો પેરાકન્સિસ્ટન્ટ લોજિક. આ વિચાર આપણને બૌદ્ધિક રીતે વધુ ફ્લેક્સિબલ બનાવે છે.
હા, અને આ વિચાર તો આપણા સમાજમાં પણ કેટલો ઉપયોગી. જ્યાં આપણે સતત જુદા જુદા મંતવ્યો, પરંપરાઓ, વિચારધારાઓ સાથે કામ કરવાનું હોય છે, દરેક પરિસ્થિતિને એક જ દ્રષ્ટિથી ન જોઈ શકાય.
બિલકુલ. બીજી થીમ છે વિરોધાભાસોની સંભવિત વાસ્તવિકતા. આ પેલો ડાયાલેથિઝમનો મુદ્દો, નોન કોન્ટ્રાડિક્શનના નિયમને પડકારવાની વાત. શક્ય છે કે કેટલાક વિરોધાભાસો ખાલી આપણી સમજની ભૂલો નથી, પણ કદાચ વાસ્તવિકતાના જ કોઈ જટિલ પાસાનું પ્રતિબિંબ છે.
જેમ કે આપણી પોતાની લાગણીઓ, ક્યારેક પ્રેમ અને નફરત એક સાથે લાગે.
હા, બરાબર. માનવ લાગણીઓની જટિલતા, કાયદાકીય કે નૈતિક દ્વિધાઓ, અથવા કદાચ ભૌતિક જગતના પણ અમુક ઊંડા રહસ્યો.
ત્રીજી થીમ,
ક્લાસિકલ તર્કની મર્યાદાઓ અને લવચકિતાની જરૂરિયાત. ક્લાસિકલ લોજિક શક્તિશાળી છે એમાં ના નહીં, પણ એ સર્વશક્તિમાન નથી. સાચી તાર્કિકતા, રેશનાલિટીનો અર્થ એ નથી કે હંમેશા ક્લાસિકલ નિયમોને જ વળગી રહેવું, પણ એ સમજવું કે ક્યારે કયું તાર્કિક સાધન વાપરવું યોગ્ય છે. ક્યારેક જડતા પોતે અતાર્કિક બની જાય છે.
સાચી વાત. ચોથી થીમ,
પેરેડોક્સ પ્રગતિના પ્રેરક છે. વિરોધાભાસોને નિષ્ફળતા કે ભૂલ તરીકે નહીં, પણ આપણી સમજને વધુ ઊંડી બનાવવા અને તર્કશાસ્ત્રને સુધારવાની એક તક તરીકે જોવા જોઈએ. લાયર પેરેડોક્સ કે રસેલના પેરેડોક્સે તર્કશાસ્ત્ર અને ગણિતના પાયા વિશે કેટલી નવી વિચારસરણીને જન્મ આપ્યો. પડકારો આપણને આગળ વધારે છે.
બરાબર. અને છેલ્લી, પાંચમી થીમ,
તર્કશાસ્ત્ર અને તત્વજ્ઞાનનો ગાઢ સંબંધ. પ્રિસ્ટનું કામ સ્પષ્ટ બતાવે છે કે લોજિક એ કંઈક સૂકી ટેકનિકલ કવાયત નથી. એ તો મૂળભૂત દાર્શનિક પ્રશ્નો સાથે જોડાયેલું છે. સત્ય શું છે? વાસ્તવિકતા કેવી છે? શું વિરોધાભાસ શક્ય છે? અને એ પ્રશ્નોના જવાબ શોધવામાં લોજિક મદદ કરે છે. અને બીજી બાજુ, દાર્શનિક સમસ્યાઓ નવા લોજિકના વિકાસને પ્રેરણા આપે છે.
આ પાંચેય થીમ્સ ખરેખર વિચારવા જેવી છે.
હા, અને પ્રિસ્ટના આ વિચારોને આપણે કેટલાક ધારદાર વાક્યોમાં પણ યાદ રાખી શકીએ, જાણે એમના કામના કોટ્સ હોય.
હા, એકો.
પહેલો વિચાર, વેલિડિટી એ દલીલના બંધારણ વિશે છે, તેના ભાગો સાચા છે કે નહીં તે વિશે ઓછું. મતલબ કે ફોકસ પ્રોસેસ પર છે, ખાલી રિઝલ્ટ પર નહીં.
ઓકે.
બીજો વિચાર, ક્લાસિકલ લોજિક એક ઉત્તમ શરૂઆત છે, પણ વાસ્તવિક દુનિયા વધુ જટિલ છે. આપણને અસ્પષ્ટતા, સંભાવના અને હા, વિરોધાભાસો માટે પણ સાધનોની જરૂર છે.
આ સિદ્ધિ પ્લુરાલિઝમની વાત. ત્રીજો વિચાર હું કહું, નોન કોન્ટ્રાડિક્શનનો નિયમ કદાચ સાર્વત્રિક સત્ય નથી, પણ એક શક્તિશાળી અને ઉપયોગી ધારણા છે. પણ દરેક ધારણા પર પ્રશ્ન ઉઠાવી શકાય છે. આ પેલો ડાયાલેથિઝમનો પડકાર, જે આપણી વિચારસરણીના મૂળને હલાવી દે.
બરાબર. ચોથો વિચાર, પેરેડોક્સ એ ભૂલનો સંકેત નથી, પણ આપણી સમજની સીમાઓનું નિશાન છે, અને તે સીમાઓને વિસ્તારવાનું આમંત્રણ છે. એટલે કે પેરેડોક્સને નેગેટિવ નહીં, પોઝિટિવ રીતે જુઓ.
અને પાંચમો?
પાંચમો વિચાર, યોગ્ય લોજિક પસંદ કરવું એ સુથાર દ્વારા કામ માટે યોગ્ય ઓજાર પસંદ કરવા જેવું છે. દરેક કામ માટે એક જ હથોડી ન ચાલે. આ ફરીથી પેલા લોજિકલ પ્લુરાલિઝમનો એકદમ પ્રેક્ટિકલ સંદેશ છે.
આ બધા વિચારો સાંભળવામાં તો બહુ રસપ્રદ છે, પણ શું આનો સામાન્ય માણસના જીવનમાં કોઈ ઉપયોગ છે? કે આ બધું ખાલી ફિલોસોફરો અને લોજિશિયન્સ માટે જ છે?
ના ના, બિલકુલ એવું નથી. આના ઘણા નક્કર પ્રેક્ટિકલ ઉપયોગો છે.
જેમ કે?
એક તો કોમ્પ્યુટર સાયન્સ અને એઆઈમાં. આપણે પેરાકન્સિસ્ટન્ટ લોજિકની વાત કરી. મોટા ડેટાબેઝમાં વિરોધાભાસી માહિતી હોય જ છે. એને હેન્ડલ કરવા માટે આ જરૂરી છે. એઆઈ સિસ્ટમ્સને પણ ઘણીવાર અસ્પષ્ટ અને વિરોધાભાસી ઇનપુટ મળે છે, એની સાથે કામ કરવું પડે છે. અને ફઝી લોજિકનો ઉપયોગ તો આપણે રોજિંદા ઉપકરણોમાં જોઈએ જ છીએ.
હા, એ વાત સાચી.
બીજું, કાનૂની તર્કમાં. કાયદાઓ કેટલા જટિલ હોય છે. કલમો ક્યારેક એકબીજાનો વિરોધ કરતી લાગે. જુબાનીઓ અલગ અલગ હોય. આવા કિસ્સાઓમાં ફક્ત હા કે નાથી કામ ન ચાલે. વધુ સૂક્ષ્મ તર્ક જોઈએ, જ્યાં પેરાકન્સિસ્ટન્ટ કે મેની વેલ્યુડ લોજિકનો અભિગમ મદદ કરી શકે.
એટલે વકીલો અને જજ માટે પણ ઉપયોગી?
ચોક્કસ. ત્રીજું, નિર્ણય લેવાની પ્રક્રિયામાં. ખાસ કરીને મેનેજમેન્ટમાં કે સરકારી નીતિઓ બનાવતી વખતે. ક્યારેક તમારી પાસે સ્પષ્ટ નિયમો અને ડેટા હોય તો ક્લાસિકલ લોજિક ચાલે, પણ ઘણીવાર તમારે જુદા જુદા લોકોના વિરોધાભાસી હિતો, અસ્પષ્ટ પરિસ્થિતિઓ વચ્ચે નિર્ણય લેવાનો હોય ત્યારે વધુ લવચિક અભિગમ જોઈએ. પેલું યોગ્ય સાધન પસંદ કરવું અહીં પણ લાગુ પડે. ચોથું, વ્યક્તિગત વિકાસમાં.
કેવી રીતે?
વિચારો, આપણી પોતાની લાગણીઓ અને માન્યતાઓ કેટલી વાર વિરોધાભાસી નથી હોતી? કોઈ વ્યક્તિ કે વસ્તુ માટે મિશ્ર લાગણીઓ હોય, ગમે પણ અને ન પણ ગમે.
હા, એવું તો બહુ થાય.
તો ડાયલથિઝમનો વિચાર ભલે શાબ્દિક રીતે ના લઈએ, પણ આપણને આ જટિલતાને સ્વીકારવામાં મદદ કરી શકે છે કે હા, આવું બની શકે છે. બીજું, અલગ અલગ તાર્કિક અભિગમો સમજવાથી આપણી ક્રિટિકલ થિંકિંગ એટલે કે વિવેચનાત્મક વિચારસરણી અને પ્રોબ્લેમ સોલ્વિંગની ક્ષમતા વધે છે. આપણે વધુ સારા પ્રશ્નો પૂછતા શીખીએ છીએ.
પાંચમું, વિજ્ઞાન અને સંશોધનમાં પણ ઉપયોગી છે, ખરું ને?
હા, જ્યારે પ્રયોગોના પરિણામો સિદ્ધાંત સાથે મેળ ન ખાય અથવા બે સિદ્ધાંતો અલગ અલગ આગાહીઓ કરે ત્યારે તરત જ કોઈ એકને ખોટો ઠેરવવાને બદલે આ વિરોધાભાસ કેમ ઊભો થયો છે, એની પાછળ શું કારણ હોઈ શકે એ સમજવા માટે વૈકલ્પિક તાર્કિક માળખું ઉપયોગી થઈ શકે છે.
ખરેખર આ તર્કશાસ્ત્રના વિચારોની અસર તો ઘણી ઊંડી અને વ્યાપક છે, જેટલી કદાચ આપણે પહેલી નજરે ધારી પણ ના શકીએ.
મારા માટે આ આખી ચર્ચામાંથી જો એક વાત લેવાની હોય તો એ છે બૌદ્ધિક નમ્રતા અને લવચિકતા. એ સ્વીકારવું કે આપણી પાસે હંમેશા બધા જવાબો નથી હોતા અને નોન કોન્ટ્રાડિક્શન જેવા અત્યંત મૂળભૂત લાગતા નિયમો પર પણ સવાલ ઉઠાવવાની તૈયારી રાખવી એ જ મને લાગે છે સાચી બૌદ્ધિક પરિપક્વતા છે. પ્રિસ્ટનું કામ યાદ અપાવે છે કે તર્કશાસ્ત્ર એ કોઈ પત્રમાં કોતરાયેલા નિયમોનો સમૂહ નથી, પણ એક જીવંત, વિકસતું અને હા, સર્જનાત્મક માનવ પ્રયાસ છે.
મને પણ પેલો લોજિકલ પ્લુરાલિઝમનો વિચાર બહુ જ ગમ્યો. એ તર્કશાસ્ત્રને એક ડરામણો વિષય મટાડીને એક ઉપયોગી ટૂલબોક્સ બનાવી દે છે, જેનો આપણે બધા પરિસ્થિતિ પ્રમાણે ઉપયોગ કરી શકીએ અને પેરેડોક્સને સમસ્યા નહીં પણ પ્રગતિની તક તરીકે જોવાની દ્રષ્ટિ પણ ખૂબ જ શક્તિશાળી છે. એ આપણને પડકારોનો સામનો કરવાની એક નવી જ રીત શીખવે છે. અંતિમ વિચાર તરીકે, શ્રોતાઓ એ વિચારી શકે કે એમના પોતાના જીવનમાં, કામકાજમાં કે વિચારવાની રીતમાં ક્યાં એવા ક્ષેત્રો છે જ્યાં પરંપરાગત કાળું ધૂળું તર્ક પૂરતું નથી લાગતું, ક્યાં એવી અસ્પષ્ટતા, જટિલતા કે વિરોધાભાસ છે જેને સમજવા માટે કદાચ વધુ લવચિક, વધુ ન્યુઆન્સ્ડ અભિગમ મદદરૂપ થઈ શકે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.